સેવા મળે એ જ મોક્ષ પદ છે. સેવા વિના બીજું ચિંતવે ભિખારી છે. મૂર્તિનું સુખ લેવા સંત હરિજન સાથે હેત કરવું, આમ આધારણ સ્વામી લખે છે. મહારાજ કહે છે કે તમારે મૂર્તિનું જો સુખ લેવું હોય તો સાધુમાં અને હરિભક્તમાં હેત કરવું પડશે, તો જ તમને ભગવાનનું સુખ આવશે. આ સિદ્ધાંત વાત છે. ઘણા એમ કે આપણે ડાયરેક્ટ સંબંધો કે બીજે છેડા શું કામ ઘાલવા, ડાયલિક ઘાલ દઈ મીટરમાં, તો ના પાડેશ મહારાજ કે તમને પરબારું હેત ભગવાનમાં ક્યારેય નહીં થાય. કોઈને વચ્ચે માધ્યમ રાખવા પડશે, સંત અથવા હરિજન. એમાં તમને હેત નહીં હોય તો તમને ભગવાનમાં હેત નહીં થાય. આ સિદ્ધાંત છે. ઘણા એમ કહે છે કે ભાઈ આપણે પરબારું હેત કરવું ભગવાન, વચ્ચે શું કામ કોઈને રાખવા. દલાલ તમે અમુક મકાન કે જમીન વેચે ને તો દલાલ નથી રાખતા, કે વચ્ચે દલાલ શું કામ રાખવા, ડાયરેક્ટ કરી નાખો દલાલી દેવીને. અહીંયા એવું નથી ભાઈ. મોક્ષ માર્ગમાં તો કોઈ ભૌમ્યાને પકડવા પડે છે, એને શરણે થવું પડે છે, ને એ કેમ કરવું પડે છે, ત્યારે જ આપણે ભગવાનને પામી છીએ. ભગવાનની મૂર્તિનું સુખ તો જ આવે છે. મનધારી ગમે એટલી ભક્તિ કરી, મનધારી સેવા કરી, એનાથી ભગવાન રાજી થતા નથી, કોઈ સ્વભાવ પણ ટળતો નથી અને વાસના પણ બળતી નથી. મોટા સંતના વચને થોડું કરો ને તો એ ભગવાન એને બહુ માની લે છે અને એના સ્વભાવને વાસના તરત ટળે છે. માટે ગુણાતાન સ્વામી કહેતા કે મનધારી મંદિરમાં એકલો બે માણસની સેવા કરતો હોય તો એ કનિષ્ઠ છે, અને આળસુ હોય અજ્ઞાની હોય ત્રણ ટાઈમ ખાતો હોય ને ખાઈને હોઈ રહેતો હોય કેટલું કરતો હોય તો એ શ્રેષ્ઠ છે. વિચાર કરો, મનધારી સેવા કરવામાં કેટલા સ્વભાવ વધી જાય, કેટલા દોષ વધી જાય. સત્સંગમાંથી કાઢી નાખે, સત્સંગમાં રહેવા ન દે, એ આ મનધારી સેવા કરવાનું ફળ છે. પણ કોઈની હેઠે રહીને સેવા કરો, કોઈની અનુવૃત્તિમાં રહીને સેવા કરો તો એ સેવા ઉગે છે, એ ભગવાન માની લે છે, તમારા સ્વભાવ ટળે, વાસના બળે છે અને ભગવાનમાં જોડાવાય છે. માટે મહારાજ કહે છે કે મૂર્તિનું સુખ લેવા માટે સંત હરિજન સાથે હેત કરવું. કેવું હેત કરવું? બૈરા છોકરામ છે એવું વધારે નહીં. કેવું? એક ભાઈ કહેતા આપણે બૈરા છોકરામ હેત જ નથી. તો અમે કીધું ત્યાં તમે રહ્યો છો એટલે તો હશે, નકર તો ત્યાં રહી નો એકો. બરાબર. એ કે હું એક એક મહિનો વયો જાઉં છું. મેં કીધું હા વયો જવાનો સંકલ્પ કર્યો કોઈ દી? તો કે એ નથી કર્યો. કીધું એ કરો પછી ખબર પડશે. પાણીનો પ્રવાહ જતો હોય ને પછી તમે પાળ બાંધો આડી તો એ ખબર પડે કે આ પ્રવાહમાં કેટલી તાકાત છે. એમને જતો હોય તો આપણે પ્રવાહનું જોર ન જણાય, પણ એની આડી રોકવા માટે પાળ કરો ત્યારે તોડી નીકળી જાય ગમે એવી પાળ હોય. એમ તમે પાંચ દી કદાચ શિબિરમાં આવી ગયા તો પાંચ દી તમને કાંઈ નહીં સાંભળે, પણ છઠ્ઠો દિવસ જો તમને રોક્યા તો એ દિવસ કાઢવો તમને પાંચ દાડા કરતાં અઘરો પડે. બોલો, કારણ કે તમે નક્કી કરીને આવ્યા પાંચ દાડા જ આપણે છે, પછી તો આપણે આપણા હેરે રહેવાનું છે એમ. હું હા, જેને હેરે તમારે જન્મોજન્મ રહેવાનું છે. એક ભાઈ કે મને કે આ છે ને બૈરા છોકરામાં હેત કરવું જોઈએ. એ કેમ? મેં કીધું એ કે આ વખતે મળ્યા એ ફરી વાર તો મળવાનું નથી, એટલે કે હેત કરી જ લેવું પડે ને. એ કે વળી બીજા જન્મમાં બીજા મળે છે, ત્રીજા જન્મમાં ત્રીજા મળે છે, ને સાધુ ભગવાન તો આ મળ્યા એટલે તો બધે મળવાના છે. કે એટલે એમાં મોડું થાય તોય વાંધો નહીં એમ. એટલે આવી સમજણ પણ જીવની હોય છે. ઊંધી શ્રી હરિ ગાફ ગામ પધાર્યા છે. મનુભા રાજાને ઘેર ઉતારો કર્યો. થાળ તૈયાર થતાં જમવા બેઠા. લીલાને આકારે વૃત્તિ કરો તો આનંદ આવશે. ગાફ ગામ છે મનુભા રાજાનું. વસ્તા રાવળના બહુ સારા ભગત થઈ ગયા. વસ્તા રાવળના એક સાળે હતા. વસ્તા રાવળના ઘરવાળા વૈયા ગયા ધામમાં. પછી ત્યાં સેવામાં આવ્યા હતા. પછી એમને એક ભેંસ દૂજાણી હતી, દૂજણી. એટલે વસ્તા રાવળની હાળી હતી અને એવો સંકલ્પ થયેલો કે આ દૂધ છે ભેંસનું, એનો દૂધપાક કરીને આપણે મહારાજને જમાડવા. હવે એક દિવસ સેવા કરતાં કરતાં 400 મહિના ગયા. પછી બાએ તો સંકલ્પ કરી રાખ્યો કે મહારાજ અહીંયા આવે એટલે આપણે દૂધપાક કરીને મહારાજને જમાડવો છે, રાજી કરવા છે. પછી તો વસ્તા રાવળે ભેંસ વેચી દીધી. આ બાઈને કાંઈ વાત કરી નહીં, એક જરૂર રહેશે પૈસા પૈસા. ત્યારે બાઈને ખબર પડી. બાઈ કે તમે ભેંસ વેચી દીધી પણ મારે તો આ દૂધનો દૂધપાક કરીને મહારાજને જમાડવા, તમે ભેંસ વેચી દીધી, હવે શું થાય? તો કે હજી આજનું દૂધ તો પીડ્યું છે, બનાવો દૂધપાક. તમારો જો ભાવ હશે તો ભગવાન આવશે. હવે ભગવાન તો બીજા ત્રીજે ગામમાં હતા અને એ ભાવથી બાઈએ દૂધપાક બનાવ્યો. અને એ વસ્તા રાવળ જેવા ભગત એ બાઈનો ભાવ પૂરો કરવા માટે મહારાજ માણકે ચડી અને એ બાઈએ દૂધપાક તૈયાર કર્યો. અને ભગવાનની વાટ જોવે છે જ્યાં ભગવાને ખડકી ખખડાવી, બોલો આવી જાઓ. માણકી ઉપર બેહીને 300 ગલાની પાઘનો પહેરનારો એ આવીને ખડકી ખખડાવીને કીધું કે વસ્તા રાવળ ઉઘાડો, અમે આવી ગયા છીએ તમારો દૂધપાક જમવા માટે. ભેંસ તો તમે વેચી દીધી હતી. ઓલી બાઈ કે એટલે હું અહીં તમારા ઘેર રહી હતી, કંઈ તમારી સેવા કરવા નથી રહી. આમ આ ભગવાનને દૂધપાક જમાડવો હતો આ દૂધનો, એટલે અહીં રોકાણી હતી. કે તારો ભાવ હતો ભગવાન આવી ગયા, પીરશ. ભગવાનને ખૂબ પીરશો, દૂધપાકને જમાડ્યા અને મહારાજ રાજી થઈ ગયા. બોલો એનો સંકલ્પ પૂરો, એનો સંકલ્પ મહારાજે પૂરો કર્યો. એવું આ ગાફ ગામ જ્ઞાના મનુભા રાજા એને જ્યાં થયાળ થાળ તૈયાર થયો એટલે મહારાજ જમવા બેઠા છે. જમીન પછી થોડી વાર પોઢી ગયા. નાથ ભક્ત અને ઉમાભાઈ આ બે પાર્ષદો વિરણનો પંખો ભીંજવીને પવન નાખવા લાગ્યા. વિરણનો એક વાળા આવે છે, ખડ આવે એવું ઘાસ, એમાં સુગંધી હોય. તો મહારાજ વખતમાં પાર્ષદો મહારાજ પોઢાવે ને તે ભીના કરે ને વિરણના પંખા બને, પછી હવા નાખે એટલે ઠંડો પવન આવે સુગંધીવાળો. આ જેવા કૂલર ને એસી ને એવું કાંઈ નહોતું, પંખા. જો અત્યારે તો બધું સગવડતા થઈ ગઈ, દરેક મંદિરમાં એસી ભગવાન માટે. હવે તો ચંદન ચરસવાની બહુ જરૂર ન પડે, હું ઠંડુ જ કરી દે બધું. દિવાલો ઠંડી થઈ જાય, હે, બધી જે પદાર્થ પીડાય ઠંડા થઈ જાય, પણ આપણું હૃદય ઠંડુ ન થાય એનું શું કરવું? કયો વિરણનો પંખો લઈને આ બંને પાર્ષદો પવન નાખે છે. કોણ કોણ? નાથ ભગત ને ઉમાભાઈ. તે બે ભક્તો એવા ભાવિક હતા કે ક્યારેક શ્રી હરિ ખીજે કે રીજે પણ મગન રહેતા અને હસ્તે મુખે રાત દિવસ સેવા કરતા. તેમને હેતની વૃદ્ધિ થાય તેમ શ્રી હરિ બોલ્યા. આ બે પાર્ષદ ઉમાભાઈ નાથ ભગત એવા હતા કે બહુ નિર્માની હતા અને ભગવાનના મહિમાવાળા હતા. મહારાજ ગમે ત્યારે ખીજાતા, વઢે કાઢી મૂકે, પણ એને ક્યારેય મહારાજનો અભાવ આવતો. મૂળજી બ્રહ્મચારી જેવા, મૂળજી બ્રહ્મચારીને જોવા ને મહારાજ ક્યારેક ક્યારેક કાઢી મૂકતા સેવામાંથી, વઢતા, પાછા વિમુખ કરી નિયમ પણ આપતા. હા, તોય બ્રહ્મચારીને ક્યારેય ભગવાનને વિશે સંકલ્પ પણ નથી થયો કે ભગવાનથી નામ કેમ કરતા હશે, આટલી આટલી હું સેવા કરું છું, ક્યારેય નહીં. ભગવાનને વિશે નિર્દોષ બુદ્ધિ, ब्रह्मचारी वचनात्मा स्वयं महाराज ने वखाण किया कि आ ब्रह्मचारी में जो गुण वर्ते से भगवान जेवा गुण वर्ते से अमारे विषय निर्दोष बुद्धि से क्यारे अमारे विषय ने दोष बुद्धि थाती नथी एवा ई निर्दोष अने निष्काम भक्त से तो एना हाथनी करेली सेवा अमने बहु गमे से। बोलो भगवान ने निर्दोष अने निष्काम भक्तनी सेवा बहु गमती। कपटी होय दंभवाला होय कामी होय एवा भक्तने भगवान सेवा क्यारे स्वीकारता ज नथी। कदाच हारा हारा थाळ बनावी लई जाय हारा वस्त्र घरेणा लई जाय तो भगवान अंतरथी राजी थाता नथी। निष्काम भक्त निर्दोष भावनावाला भक्त ए ज भगवान ने राजी करी शके। आ बन्ने भक्त एवा हता नाथ भक्त ने उमाभाई गमे एम महाराज खीजाय तो क्यारे एने दुख न लागतो राजी रहता। एने उद्देशीन श्रीहरि एने हितनी वृद्धि थाय एटला माटे बोल्या कि जेनो जेटलो मोक्ष भाव तेटलू निर्माणीपणू रहे छे અને તેટલું જ ધામમાં સુખ પામે છે। જેટલો જેનો મોક્ષ ભાવ એટલો એ નિર્માની ભગત થઈ શકે છે। નિર્માની પણ આવવું એ બહુ કઠણ છે। મોક્ષનો ખપ જાગી જાય મોક્ષની ભાવના જાગી જાય મોક્ષ કરવો છે તો એ ભગત નિર્માની થઈ શકે છે। એ માન એનું ગમે હોય તો મૂકી દે છે નકર માણસમાં માન છે ને એ બહુ ખતરનાક છે। માન ક્રોધ ને ઈર્ષ્યા ત્રણથી સત્સંગમાંથી પાછા પડી જાય છે એવા કામે કરીને પડતા નથી। મહારાજ કે કામી તો ગ્રસ્તની પેટે નિર્માની થઈને સત્સંગમાં પીડ્યો રહે છે પણ ક્રોધ માન ને ઈર્ષ્યા ત્રણ જેમાં દેખાય છે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જાય છે। માટે મોક્ષનો ભાવ જો જાગે ને તો નિર્માની પણ આવે। જેટલો આપણો અહમ છે જેટલું અભિમાન છે એટલો જ આપણને મોક્ષનો ખપ જ નથી મોક્ષનો ભાવ નથી। જો મોક્ષનો ભાવ જાગે તો આપણામાં નિર્માની પણ આવે ને આવે। આમ મહારાજે એમને ઉદ્દેશીને વાત કરી છે અને એટલું જ એને ધામમાં સુખ પામે છે। મહિમાનો જેટલો અભાવ તેટલો ક્રોધ આવે મહિમાનો જેટલો અભાવ એટલો ક્રોધ આવે। જો મહિમા સંત અને ભક્તનો હોય તો એને ક્યારેય સંત ભક્તો પર ક્રોધ આવે નહીં। મહિમા જેટલો જેનો સમજાય એના માટે ક્રોધ ન હોય। તમારા ઘરમાં 5 સભ્યો હોય પણ ઘરવાળી ઉપર વધારે તો એટલું બસ દીકરાની વહુ ઉપર ન હોય હોય ઘણાને આવું હોય પણ દીકરા ઉપર હોય દીકરી ઉપર રહેતો હોય પછી એટલું બહારનું આવ્યું હોય માણસ એની ઉપર ન હોય। બાપ દીકરો બહાર બેઠા હતા અને ઘરમાં એક કાચની બરણી પડી અને ફૂટી ગઈ ને અવાજ આવ્યો હતો અને બાપે કીધું જાયેલા કોણે ફોડી જો કે જવાની જરૂર નથી તો કે જોતો ખરો તો કે ખબર પડી ગઈ મને કોઈને ફોડી કે અવાજ નથી આવ્યો એટલે મારી મમ્મીએ ફોડી હોય અને જો અવાજ આવ્યો તો મારી ઘરવાળા ફોડી હોય બરાબર। ત્યાં બાપા શું બેસી ગયા કે વાત તારી હશે તો કે તમે જ કંઈક બોલો તો કે મારાથી કાંઈ ન બોલે જ્યાં હેત છે ત્યાં ક્રોધ આવતો નથી। એટલે ક્રોધ ન આવે તો હેતનું લક્ષણ સમજવું એમ ભગવાનના ભક્ત કે સાધુ પર જેને ક્રોધ ન આવે તો સમજવાનું કે એમાં હેત છે। દેહાભિમાનમાં બધા દોષ રહેલા છે અને તે અનર્થ માત્રનું કારણ છે। અભિમાન વિનાનો જન સૌને પ્યારો લાગે છે। લ્યો આ બધા મોક્ષ માર્ગમાં દેહાભિમાન અભિમાન બધા અહંકાર વિઘ્ન કરનારા છે। દેહાભિમાની રૂપ દોષ મોટા મોટો છે। મહારાજ કેવા સત્સંગમાં એવો એક કયો ગુણ છે એક ગુણ આવે તો બધા ગુણ આવે તો મહારાજ કે આત્મનિષ્ઠા રૂપ એક ગુણ છે એક ગુણ આવે તો બધા ગુણ આવે. અને એવો કયો દોષ છે કે એક દોષ હોય તો બધા દોષ એમાં પ્રવેશ કરે? તો મહારાજ કે દેહાભિમાન રૂપે એવો દોષ છે કે એક આવે એટલે એની વાહે બધા જ દોષ આવે. અનર્થ માત્રનું કારણ હોય તો એ દેહાભિમાન છે. દેહનું અભિમાન કરવું નહીં ક્યારેય. ભગવાનને ભગવાનના ભક્ત આગળ તો માનને મૂકીને એના દાસના દાસ થઈ રહી અને સેવા માંડવી કરવા, ભક્તિ માંડવી કરવા, તો જ મોક્ષ જલ્દી થઈ જાય. લો ન્યા માન ન રાખો. વચનાદમાં પ્રશ્ન કર્યો કે કઈ જગ્યાએ માન સારું છે ને કઈ જગ્યાએ સારું નથી, કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી. તો મહારાજ કે ભગવાનના ભગત હોય, ગરીબ હોય, પણ એની આગળ માન ન રાખો. સત્સંગમાંથી કાંઈ પાછો પગ પડી ગયો હોય અને સત્સંગનું ઘસાતું બોલતો હોય, સાધુને ભગવાનનું ઘસાતું બોલતો હોય, તો ન્યા માન રાખો. ન્યા નિર્માની મહારાજ કે ન થવું, એના વેણ ઉપર વેણ લાવવું. પણ આપણું તો ઊંધું છે બધું. ભગવાનના ભક્ત આરે જ માન રાખી, સાધુ આર્યા જ માન રાખી, હવે આમાં કલ્યાણ થાય ક્યાંથી? ગરીબ હરિભગત હોય એની આગળ મહારાજ કે નિર્માની થવું. આપણે ભલે એનાથી મોટા હોય, પૈસા પાત્ર હોય, બીજા ત્રીજા હોય, લોકમાં આપણી પ્રતિષ્ઠા હોય, આબરૂ હોય, પણ ગરીબ હરિભગત હોય એનાય દાસ થઈને રહે તો ભગવાન બહુ રાજી થાય. અનર્થ માત્રનું કારણ દેહાભિમાન છે. અભિમાન વિનાનો માણસ બધાને પ્યારો લાગે છે. સુયોગી સૌને નમતો રહે છે, દેહ ઇન્દ્રિયોને દમતો રહે, તેથી શ્રી હરિને ગમતો રહે છે. સારો માણસ બધાને પગે લાગ્યા કરે, બધાની આગળ નિર્માની વર્તે, તો એ માણસ બધાને પ્યારો લાગે. મદનું મૂળ ધન સંપત્તિ, ઊંચું કુળ, વિદ્યા, સુંદર શરીર વગેરે છે. અભિમાનનું કારણ એટલું છે ભાઈ, સાંભળો. મદનું મૂળ છે ધન સંપત્તિ. કાંઈ તમારી પાસે ન હોય ને થોડીક સંપત્તિ વધી જાય તો તરત મદ આવે. ધન મળે, સંપત્તિ મળે એટલે તરત અભિમાન આવે. ઊંચું કુળ, ઊંચા કુળમાં જન્મ મળ્યો હોય તો એનું માન હોય. બોલો. વિદ્યા હારી આવડતી હોય, વિદ્વાન હોય, ભણેલા ગણેલા હોય તો એનું માન હોય. સારું શરીર હોય, રૂપાળો, તો એનું પણ માન હોય છે કે મારી જેવો કોઈ રૂપાળો નહીં. પણ તને દેવ આગળ ઊભો રાખ્યો તો ભૂંડણ જેવો લાગે, ભૂંડણા જેવો. આ મૃત્યુલોકનો માનવી ગમે એવો રૂપાળો હોય ને, એને દેવતા એ ઊભો રાખો તો ભૂંડણ ઓલા ભૂંડ જેવો લાગે. અને સ્ત્રી ગમે એટલી રૂપાળી હોય અને એ દેવતાને સ્ત્રી આગળ એને ઊભી રાખો તો એ ભૂંડણી જેવી લાગે. તો આમાં હું માન રાખું? કયો દેવતાના લોકમાં બહુ રૂપ છે બધું, અહીં કાંઈ નથી. છતાંય જીવ એમ કે હું બહુ રૂપાળો, હું ઉચ્ચ કુળમાં જન્મ પામેલો, હું ધનાઢ્ય, હું વિદ્વાન, હું ડાયો, હું હોશિયાર, હું ચતુર. પણ ભગવાન ન ભજો તો બધા એકડા વિનાને મીંડા જેવું છે. સરવાળો જ ન મળે ને હોય મીંડા કરો તોય હું અરથેનો કયો. માટે રૂપનું માન બહુ રાખવું નહીં. આ સંગીતવાળાને સંગીતનું માન હોય. કેમ બાપુ? કે મારી જેવો વગાડતા કોઈ ન આવડે. ગાવાવાળાનો લઈ આવું હોય કે મારી જેવો રાગ કોઈ નો નહીં. કીડી સખીને બહુ માન હતું જોવો ને. મહારાજ કે હવના સરોદા લઈ આવો, આજ ગાવણું કરવું છે, ગાવણું કરીને અમને સંભળાવો. તો બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા જે કવિઓ હતા ને, પોતપોતાના વાજિંત્રો લઈ આવ્યા અને મહારાજ આગળ આવીને બેસી ગયા. કીડી સખી છેલ્લે આવ્યા, ખંભે સરોદો નાખી કે બ્રહ્માનંદ ને મુક્તાનંદની વચ્ચે બેહવું. અને મહારાજ કે પછી જ કીર્તન બોલવું છે. સભાની ફરતા આંટા મારે, સભા ભરાઈને બેઠ બેહી બેઠી પૂર્ણ થઈ ગઈ સભા. પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે મૂર્તિમાન માન જોયું છે? તો કે ના મહારાજ, માન તો ભાવ વાચક. તો કે આ સભાને ફરતો આંટો મારે ને ઓલો સંભે ખરો સરોદો નાખીને, એ મૂર્તિમાન માન છે બોલો. અને એ કીડી સખીને ખોટું લાગી ગયો કે આટલી બધી સભામાં મને ભગવાને માની કીધું. આ સ્વામિનારાયણને ત્યાં વિદ્વાનોની કદર છે. આ સત્સંગમાં આપણે રહેવું જ નથી. અને વળી ઉપર જતા મહારાજ કે કીડી સખી, તમારો રાગ તો અમારા મૂળ દ્વાર જેવો છે, ઓર ખોટું લઈ ગયું. એ તો ખંભે સરોદો નાખીને હાલતી જ પકડ્યો. મહારાજ કે કીડી સખી ઉભાઈ રહ્યો ઉભાઈ રહ્યો, આ કોનાથી બધું આવ્યું છે? તો કે ભગવાન થકી. તો કે તમારે ત્યાં કદર છે, હું તો રાજ રજવાડાને રીઝવીશ મોટા મોટાને. સ્વામિનારાયણ પાસે વિદ્વાનોની કદર નથી બોલો, ભગવાન પાસે કદર કરાવે એવો જીવ છે આ. બાવડું પકડ્યો મહારાજ, જાઉમાં સત્સંગમાં રહ્યો નિર્માને થઈને પીડ્યા. તો કે ના, બાવડું છોડાઈને વૈયા ગયા. પણ પછી તો પતનો રોગ છો, આંગળા ખવાઈ ગયા, પરણવાની ઈચ્છા હતી પણ કન્યા મળી નહીં, હેરાન હેરાન થઈ ગયા. ભગવાનનો નિશ્ચય હતો, થોડી ભગવાન તેડવા ગયા અંતે. પણ એક માને સાધુમાંથી કાઢી નહીં ગયા. વિચાર કરો કેવા બધા દોષ છે ભયંકર. માટે કોઈ પણ પ્રકારનું માન મહારાજ કે કલ્યાણને ઈચ્છવું એણે રાખવું નહીં, કલ્યાણને ઈચ્છવું હોય એને કોઈ પણ પ્રકારનું માન નહીં. સારું આવડતું હોય તે ભગવાનને સંતની કૃપા સમજવી, એ ભગવાનની મોટી દયા સમજવી. અને ભગવાન અને સંતને રાજી કરવા માટે જ ગાવું, રાજી કરવા માટે જ કથા કરવી, એને રાજી થાય એ માટે જ બધું કરવું, એ જ આપણી ભક્તિ છે. અમદાવાદમાં એક સાધુને બહુ સારું ગાતા આવડતું હતું, ગવૈયા સાધુ. મહારાજશ્રી પધારેલા, સાધુ ઓછા હતા, બે પાંચ સંતો બેઠા ને થોડા ગરીબ ભગત બેઠા. એને ગુરુએ કીધું કે સાધુરામ કીર્તન બોલો, મહારાજશ્રી સાંભળે તો રાજી થઈને આશીર્વાદ આપે. તો કે હું ના પાડી. બે ત્રણ વાર કીધું એના ગુરુએ, સાધુ કીર્તન બોલો, મહારાજશ્રી બેઠા છે સાંભળે તો રાજી થઈ. પણ નનો જ ભીણ્યો તે ન બોલ્યા. એ કે હવે એટલી સભામાં હું થોડો બોલો, આવો મોટો ગવૈયો 200-500 હજાર માણા બેઠા હોય તો બોલાય, પાંચ વ્યક્તિ બેઠા હોય ને હું બોલું તો આમાં મારી કિંમત હું બોલ, આવું જ છું એને. તો સ્વામી એના ગુરુ એટલું બોલ્યા કે જા નાક કટા, કે ભગવાનને સંતને રાજી કરવા તું નથી ગાયક. તો તે પછી તો એટલા શબ્દ સ્વામી એના ગુરુ બોલ્યા, પછી તો એના માલણ થઈ નાકમાં સમય જતા. અને પછી ઓપરેશન કરાવવું પડ્યું, એમાંથી પછી સારું ન જ પછી અહીંથી કપાવવું પડ્યું. પછી તો ગાવા બાવાનું બધું બંધ થઈ ગયું, નાક કપાવવું પડ્યું. તો ગાય તો ઊં થાય, હરખું કાંઈ ગવાય નહીં, વિદ્યા જતી રહી, ગાવાનું બંધ થઈ ગયું, ગુરુનો ગુરાજીપો થયો, બધું જ કામ કોણે બગાડ્યું? માને. માટે અહંકાર માન અભિમાન એ રાખવું નહીં. જેણે ભગવાનને રાજી કરવા છે એણે તો હવના દાસના દાસ થઈ અને નિર્માને પણ આ સત્સંગમાં પીડ્યા રહેવું, જેટલી થાય એટલી સેવા કરી અને ભગવાન અને સંતોને રાજી કરી લેવા. એ જ આજની કથાનો અર્થ છે. વાલા ભક્તો, સમય થઈ ગયો છે, તો આગળની કથા હવે આવતીકાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની.